પ્રણામ. આજે તારીખ 16/2/2018 ના રોજ વિસ્ટાના સૌજન્યથી આપને ગુજરાત સમાચારમાંથી સમાચાર વાંચી સંભળાવવામાં આવશે. આ સમાચાર આજે ભાવનાબેન, કુશાબેન, લતાબેન તથા શાંતાબેન વાંચી સંભળાવશે. તમારે કોઈ પણ સૂચન કરવું હોય કે વિગત જોઈતી હોય તો વિસ્ટા વિઝનમાં સંપર્ક કરી શકો છો. તેઓનો ફોન નંબર છે 0116249883909, 0116249883909. ભારતની શક્તિ, સંસ્કૃતિની ઝાંખી, નવી દિલ્હી. વિશ્વભરમાં વસતા ભારતીય સમુદાય 26 જાન્યુઆરીએ 1969 પ્રજાસત્તાક પર્વની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ તમામ સમારોહમાં પાટનગરમાં રાજપથ પર થયેલી ઉજવણી ભવ્યાતિભવ્ય હતી. ભારતની આનબાન શાનની ઝલક રજૂ કરતી આ પરેડની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સલામી ઝીલી હતી. પરેડમાં દેશની સંરક્ષણીય શક્તિ અને સાંસ્કૃતિક વારસાની રંગબેરંગી ઝાંખી રજૂ થઈ હતી. જો કે આ વર્ષે પરેડની સૌથી ઉલ્લેખનીય બાબત હતી કે ASEAN એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશનલ દેશોના પ્રમુખોની ઉપસ્થિતિ, 10 આસિયાન દેશોના વડાઓએ ભારતના પ્રજાસત્તાક સમારોહને સંભાવ્યો હતો. પરેડના પ્રારંભે રાષ્ટ્રપતિ કોવિંદે કાશ્મીરમાં શહીદ થનાર એરફોર્સ કમાન્ડર જ્યોતિ પ્રકાશ ધીરાલાને મરણોત્તર અશોક ચક્ર તેને ભાવુક થઈ ગયા હતા. પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાની પાઘડીમાં જોવા મળ્યા હતા, જ્યારે આસિયાન દેશોના વડાઓ રંગબેરંગી દુપટ્ટા સાથે જોવા મળ્યા હતા. પરેડ પૂરું થયે દેશોના વડાપ્રધાનોએ વિદાય લીધા બાદ વડાપ્રધાન મોદી રાજપથ પર પગપાળા ચાલ્યા હતા અને સામાન્ય જનતાનું અભિવાદન ઝીલ્યું હતું. પરેડ અંદાજે 90 મિનિટ ચાલી હતી, જેમાં ફાઇટર પ્લેન સુખોઈ તેમજ હેલિકોપ્ટર્સ અને ગ્લોબલ માસ્ટરે ફ્લાય પાસ્ટ કર્યું હતું. પ્લેન દ્વારા ધ્રુવ, રુદ્ર, અરોડ અને ફોર્મેશન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત BSFની મહિલા કમાન્ડોએ બાઇક સ્ટેટ દ્વારા પોતાની સજ્જનતા અને ક્ષમતાનો પરિચય આપીને લોકોના દિલ જીતી લીધા હતા. પોરબંદરના જયદેવને જેકપોટ. બેંગ્લોર. પોરબંદરનો વતની તેજીલા તોખાર જેવો ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ કન્નડ કટ ભારતનો સૌથી મોંઘો ક્રિકેટર બન્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 11 માટે યોજાયેલા એક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેને 11.5 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ભારતવંશી મેહુલ ગર્ગનો આઈક્યુ આઇન્સ્ટાઇન અને હોકિંગથી વધુ. લંડન. બર્કશાયરના વોકિંગહામનો ભારતીય મૂળનો 10 વર્ષીય મેહુલ ગર્ગ મેન્સા આઈક્યુ ટેસ્ટમાં એક દાયકામાં સૌથી વધુ 162નો સ્કોર મેળવનાર જીનિયસ બન્યો છે. મેહુલે આઈક્યુ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ જેવી મહાપ્રતિભાઓને પણ પાછળ રાખી દીધી છે, જેમણે 160નો સ્કોર મેળવ્યો હતો. ગર્વ લેવા જેવી બાબત એ છે કે ઓગસ્ટ 2017 મેહુલના 13 વર્ષીય મોટાભાઈ ધ્રુવ ગર્ગે પણ 162નો સ્કોર હાંસલ કર્યો હતો. માહીનું હુલામનું નામ ધરાવતો મેહુલ અને મોટાભાઈ ધ્રુવ ગર્ગ દક્ષિણ ઇંગ્લેન્ડના બર્કશાયરમાં રેડિંગ બોયઝ ગ્રામર સ્કૂલના વિદ્યાર્થી છે. તેઓ બંને હાઈ આઈક્યુ સોસાયટી મેન્સાના સામ્ય બની ગયા છે. કોઈ વ્યક્તિને જીનિયસ ગણવા માટેનો હાઈ આઈક્યુ સોસાયટી મેન્સાનો બેન્ચમાર્ક 140 છે. આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગે 160નો સ્કોર મેળવ્યો હતો. મેહુલ અને ધ્રુવ 162ના સ્કોર સાથે વિશ્વમાં 1% જીનિયસમાં સ્થાન મેળવે છે. મેહુલ ચેનલ 4ના ચાઇલ્ડ જીનિયસ 2018નો શો માટે ટોપ 100 સ્પર્ધામાં શોર્ટ લિસ્ટ કરાયો છે. ઇયુ નાગરિકોની મુક્ત હેરફેર વિશે ભારે મતભેદ. લંડન. બ્રેક્ઝિટ પછી ઇયુ નાગરિકોની બ્રિટનમાં અવરજવર વિશે સરકાર અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના નિવેદનો અને વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડેવિડ ડેવિસે જણાવ્યું હતું કે બ્રિટનમાં ઇયુ નાગરિકોની મુક્ત હેરફેર ઓછામાં ઓછી 2021 સુધી ચાલુ રહેશે, જ્યારે સરકારે અગાઉ ભારપૂર્વક જણાવ્યું હતું કે આવતા વર્ષે માર્ચમાં બ્રિટન જ્યારે ઇયુ છોડશે ત્યારથી ઇયુ નાગરિકોની મુક્ત હેરફેર બંધ થશે અને તે પછી આવતા ઇયુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પરંતુ ડેવિસે જણાવ્યું હતું કે લોકોની કામ કરવાની અથવા મુલાકાતની યોગ્યતા સાથે રજિસ્ટ્રેશન સ્કીમને કોઈ લેવા દેવા રહેશે નહીં, અને તેને લીધે અમને ભવિષ્યની જાહેર સેવાઓની સારી યોજના ઘડવા અને ભવિષ્યની ઇમિગ્રેશન સિસ્ટમ તૈયાર કરવામાં મદદ મળશે. તેમની ટિપ્પણીથી ટ્રાન્ઝિશન ડીલથી ચૂકેના ઇયુમાં સભ્યપદની મુદત લંબાશે તેવી ચિંતાને વેગ મળશે. ડેવિસે ઉમેર્યું હતું કે ટ્રાન્ઝિશનના ગાળા દરમિયાન ઇયુના નવા કાયદા ઘડવામાં યુકેએ કોઈ રજૂઆત કરી શકશે નહીં, પરંતુ તેઓ યુકેએ અમલ કરવો પડશે. કસ્ટમ્સ યુનિયનમાં ભાગ લેવાથી સ્વતંત્ર વેપાર કરારે માટે વાટાઘાટો અને હસ્તાક્ષરો કરવા કોઈ આપણને રોકશે નહીં. ડેવિસે જણાવ્યું હતું કે બ્રિટિશ અર્થતંત્ર અને બ્રિટિશ લોકોના હિત માટે અમે બ્રેક્ઝિટ ઈચ્છીએ છીએ, અને તે બાબતે ચાન્સેલર અને મારી તેમજ વડાપ્રધાન વચ્ચે કોઈ જ મતભેદ નથી. વિદ્યાર્થીઓને 0.5 ઇંચથી વધુ નખ વધારવા પર પ્રતિબંધ. લંડન. સ્ટેફર્ડશાયરના ટેમવર્થની રોલેટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આંગળીના નખ વધારવા સામે પ્રતિબંધ મુકાયો છે. શાળાના યુનિફોર્મ નિયમોના ભાગરૂપે નખની લંબાઈ તેના મૂળથી 1.5 સેન્ટીમીટર કે 0.5 ઇંચથી વધુ ન હોવી જોઈએ તેવો નિયમ જાહેર કરાયો છે, જેની જાણ પેરેન્ટ્સને પણ કરી દેવાઈ છે. ટેમવર્થની રોલેટ સ્કૂલ મિક્સ્ડ સેકન્ડરી, જેમાં 11 થી 16 વર્ષના કુલ 960 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, ગયા વર્ષે માર્ચમાં ઓફસ્ટેટ ઇન્સ્પેક્શનમાં તેને ગુડ રેટિંગ અપાયું હતું. શાળાના હેડ ટીચર ટીમ બેસેટે નખની લંબાઈની સાથે તેનો રંગ ભડકીલો ન હોવો જોઈએ તેવી સૂચના પણ આપી છે. આ સૂચના શાળાના ફેસબુક પેજ પર પણ મુકાઈ છે. પેરેન્ટ્સ દ્વારા નવા નિયમોને વિરોધ પણ કરાયો છે કે નખની ઓછી લંબાઈ અને વાર્નિશના સૂચનો બરાબર છે, પરંતુ ચોક્કસ લંબાઈ રાખવાની સૂચના હાસ્યાસ્પદ અને અમલ ન કરી શકાય તેવી છે. દરેકના નખની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. વિદ્યાર્થીઓના નખની લંબાઈ માપવા સ્કૂલ સત્તાવાળાઓ શું કરશે?
ફેક ન્યૂઝ સામે લડવા અલગ વિભાગ. લંડન. ફેક ન્યૂઝની સમસ્યાને નિવારવા બ્રિટને અલગ વિભાગ, નેશનલ સિક્યુરિટી કોમ્યુનિકેશન્સ યુનિટ, શરૂ કર્યો છે. આ વિભાગ બ્રિટન વિરુદ્ધ ફેલાવાતી ખોટી માહિતી તેમજ લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી સામે પગલાં લેવાની કામગીરી કરશે. ખોટી માહિતી, મોક કરેલા ફોટો વિડીયો, ઇરાદાપૂર્વક ચેડા કરાયેલી માહિતી અને લોકોમાં ભય ઉશ્કેરાટ ફેલાવવા માટે ફેલાવા માહિતીને ફેક ન્યૂઝ તરીકે ઓળખાવાય છે. બ્રિટનની કેબિનેટ કમિટી આ યુનિટનું સંચાલન કરશે, જેમાં વિવિધ વ્યવસાયિકોની મદદથી દેશ વિરુદ્ધ ફેલાતી માહિતીને અટકાવવાના પગલાં લેવાશે. આ ઉપરાંત સાચી માહિતીની ઓળખ માટે લોકોએ શું પગલાં લેવા જોઈએ તે બાબતે પણ વિવિધ વિચારણા હાથ ધરાશે. અકસ્માતમાં 3 ટીનેજર્સનું મોત, ભારતીય ડ્રાઈવર રિમાન્ડ પર. લંડન. શુક્રવાર 26 જાન્યુઆરીએ ખતરનાક કાર ડ્રાઇવિંગથી વેસ્ટ લંડનમાં 3 તરુણના મોત નિપજાવવાના આરોપમાં હેઝનો 28 વર્ષીય જૈનેશ ચુડાસમા સોમવારે ઓક્સબ્રિજ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. મૃતકો સ્થાનિક ફૂટબોલ સેન્ટરમાં બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા હતા ત્યારે M4ના જંકશન 4 નજીક એસો ગેરેજ પાસે ઓડી કાર સાથે અકસ્માત થયો હતો. હેરી લુઇસ રાઇસ 17 વર્ષ, જ્યોર્જ ટોબી વિલ્કિન્સન અને જોસ મેકગિનેસ બંને 16 વર્ષનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. શનિવારે 400 જેટલા લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મૃતક બાળકોની યાદમાં 1 મિનિટનું મૌન પાળવા સાથે બલૂન્સ છોડ્યા હતા. ચુડાસમાની ધરપકડ કરાઈ હતી અને તેને પ્રાથમિક સુનાવણી માટે કોર્ટમાં હાજર કરાયો હતો. તેણે પોતાની ઓળખને સમર્થન આપ્યું હતું, પરંતુ કોઈ વિનંતી કરી ન હતી. તે નીચા મસ્તકે બેસી રહ્યો હતો. કોર્ટે તેને રિમાન્ડ પર પોલીસને આપ્યો હતો અને તેણે 26 ફેબ્રુઆરીએ ઓલ્ડ બેઇલી કોર્ટમાં હાજર કરવામાં આવશે. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે જૈનેશ ચુડાસમા માતા અને ભાઈ બહેનો સાથે રહે છે, કાર ફર્મમાં કામ કરે છે અને આ ઉનાળામાં તેના લગ્ન થવાના હતા. હેરી જ્યોર્જ અને જોશ હેરફિલ્ડ એકેડેમીની શાળામાં અભ્યાસ કરતા હતા.
આઇકેનહામમાં રોકસોલિડ કિક બોક્સિંગ ખાતે જ્યોર્જ અને જોશને શીખવતા ડેવ જેન્ટ્રીએ કહ્યું હતું કે આ ઘટનાથી સમગ્ર કમ્યુનિટીમાં આઘાત પ્રસરી ગયો છે. જ્યોર્જે તાજેતરમાં જ તેના પિતાના બિઝનેસમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. હેરીએ થોડા સપ્તાહ અગાઉ જ ફાનબરો ટાઉન ફૂટબોલ ક્લબ સાથે સાઇન કર્યું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે છોકરીઓ પ્રથમ વખત આગળ. લંડન. યુકેમાં જીસીએસઈ પરીક્ષાઓમાં એ સ્ટારથી સી ગ્રેડ્સમાં છોકરીઓનો દેખાવ વર્ષોથી છોકરાઓ કરતાં સારો રહ્યો છે. હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત છોકરાઓ કરતાં છોકરીઓને પ્રવેશની ઓફર વધી ગઈ છે. આ વર્ષે 1,165 પુરુષની સરખામણીએ 1,275 બ્રિટિશ મહિલાને પ્રવેશની ઓફર કરવામાં આવી હતી. આમાંથી 1,070 વિદ્યાર્થીનીએ પ્રવેશ લીધો હતો, જ્યારે પુરુષ વિદ્યાર્થીની સંખ્યા 1,025 રહી હતી. ઓક્સફર્ડમાં પ્રવેશ માટે 5,360 પુરુષ અને 5,245 સ્ત્રીએ અરજી કરી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટીના આંકડા અનુસાર ઓછામાં ઓછું એક દાયકામાં સ્ત્રીઓને પ્રવેશની વધુ ઓફર કરાઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. 2007 સુધીનો ડેટા જોઈએ તો અગાઉના દર વર્ષે સ્ત્રીઓ કરતાં પુરુષોને વધુ પ્રવેશ ઓફર મળી છે. યુનિવર્સિટી પ્રવેશ એજન્સીનો ડેટા 2012માં શરૂ કરાયો હતો, ત્યારે સ્ત્રીઓ કરતાં 100 વધુ પુરુષનો પ્રવેશ ઓફર અપાઈ હતી. આ પછી સ્ત્રીઓને ઓફરમાં 6% વધારો થયો છે અને પુરુષોને ઓફરમાં 11% ઘટાડો થયો છે. જોકે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઓફર મુદ્દે પુરુષો આગળ છે અને 1,405 સ્ત્રીઓની સરખામણીએ 1,440 પુરુષોને પ્રવેશની ઓફર કરાઈ છે. દેશની તમામ યુનિવર્સિટીઓની વાત કરીએ તો 2012 પછીના આંકડા મુજબ પ્રવેશ ઓફરમાં 564,245ની સંખ્યા સાથે સ્ત્રીઓ આગળ છે, જ્યારે પુરુષોને 457,175 ઓફર કરાઈ હતી.
લેટ ટેક્સ રિટર્ન પરની પેનલ્ટી અમાન્ય. લંડન. બ્રેકેટ્સ ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યા પછી સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રિટર્ન મોડા ફાઇલ કરવા બદલ અપાયેલી 100 પાઉન્ડની હજારો ઓટોમેટિક પેનલ્ટી અમાન્ય ઠરે તેવી શક્યતા છે. ગયા વર્ષે લગભગ 840,000 કરદાતા સેલ્ફ એસેસમેન્ટ રિટર્ન ફાઇલ કરવાની 31 જાન્યુઆરીની મધરાત્રિની આખરી મુદત ચૂકી ગયા હતા. જોકે કંપની ટેક્સ રિટર્ન મોડું ફાઇલ કરવા બદલ 100 પાઉન્ડનો દંડ થતાં ખાન પ્રોપર્ટીઝે તેને ટ્રિબ્યુનલમાં પડકારી હતી અને કેસ જીતી ગઈ હતી. વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં યુકે 4th સ્થાને. લંડન. બ્રેક્ઝિટ પછીના સમયમાં આર્થિક વિશ્વનીયતામાં ઘટાડાના પરિણામે યુકેએ વિશ્વના સર્વશ્રેષ્ઠ 3 દેશોમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. યુએસ ન્યૂઝ સર્વેમાં પ્રથમ 3 ક્રમમાં સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા અને જર્મની, પછી 4th સ્થાન યુકેનું છે. અમેરિકા છેક 8મા ક્રમે ગબડ્યું છે. સંશોધકોએ મજબૂત લૈંગિક સમાનતા અને સરકારની પારદર્શિતાને ધ્યાનમાં લઈ જર્મનીને 3જો ક્રમ આપ્યો હતો. વિશ્વમાં પ્રવાસ કરવા માટે બ્રાઝિલ પ્રથમ ક્રમે છે, જ્યારે સમૃદ્ધ પરંપરાઓના દેશ તરીકે ઇટલી પહેલા સ્થાને છે. વિશ્વમાં અભ્યાસ કરવા માટે યુકેનો પ્રથમ ક્રમ છે. યુએસ ન્યૂઝ સર્વેના મતદારોને મુખ્ય વિશ્વ નેતાઓ વિશે અભિપ્રાય આપવા જણાવ્યું હતું, જેમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જર્મન ચાન્સલર એન્જેલા માર્કલ સૌથી વધુ સન્માનિત રહ્યા હતા. સૌથી ખરાબ રેટિંગ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને અપાયું હતું. વૈશ્વિક રેકિંગમાં યુએસએ 8મા ક્રમે ગયું અને સતત બીજા વર્ષે તેનો દેખાવ નબળો રહ્યો છે. તેને ઓછું પ્રગતિશીલ અને ઓછું વિશ્વનીય રાષ્ટ્ર ગણાવાયું હતું. પ્રમુખ ટ્રમ્પને સત્તામાં એક જ વર્ષ થયું છે ત્યારે વિશ્વના અન્ય દેશના વડા કે કંપનીની બોસ સરખામણીએ તેઓ સૌથી વધુ બિનલોકપ્રિય રહ્યા છે અને દેશ રાજકીય દ્રષ્ટિએ વધુ અસ્થિર દેખાતો હોવાનું મતદારોએ કહ્યું હતું. જો કે સત્તા તાકાતના મુદ્દે યુએસ વિશ્વમાં સતત ત્રીજા ક્રમે પ્રથમ છે અને રશિયા બીજા ક્રમે રહ્યું હતું. રેકિંગમાં પાછળ જવા છતાં યુકે શિક્ષણની બાબતે પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે જીવનની ગુણવત્તા બાબતે કેનેડા પ્રથમ સ્થાને તેમજ નિવૃત્તિ માણવામાં ન્યૂઝીલેન્ડ પ્રથમ પસંદગીનું સ્થળ રહ્યું છે. લાખો કારથી વધુ CO2 પેદા કરતો સેન્ડવિચનો વપરાશ. લંડન. વિશ્વભરમાં કાર્બન ડાયોક્સાઇડ એમિશન કે પ્રદૂષણની ચર્ચા ચાલી રહી છે ત્યારે માન્ચેસ્ટર યુનિવર્સિટીના એક સંશોધનમાં ઘણી રસપ્રદ બાબત બહાર આવી છે. આ સંશોધનમાં સેન્ડવિચ આરોગવાની બ્રિટિશરોની આદત વિશે જણાવાયું છે, જે અનુસાર બ્રિટનમાં સેન્ડવિચનો વાર્ષિક વપરાશ થાય છે તેના ઉત્પાદનમાંથી પેદા થતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 80 લાખથી વધુ કારમાંથી ફેંકાતા કાર્બન ડાયોક્સાઇડથી વધુ છે. બ્રિટિશ સેન્ડવિચ એસોસિએશનના આંકડા મુજબ બ્રિટનમાં દર વર્ષે આશરે 11.5 બિલિયન સેન્ડવિચ ખાવામાં આવે છે, જેમાંથી અડધી ઘર બનાવટની અને અડધી બજારમાંથી ખરીદેલી હોય છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર અડીશા એઝાપેજિકના અભ્યાસ મુજબ આ વાર્ષિક વપરાશ સરેરાશ 9.5 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે, જે 8.6 મિલિયન કારના વાર્ષિક વપરાશથી પેદા થતા આ વાયુના પ્રમાણને સમક્ષ છે. સંશોધકોએ 40 અલગ અલગ ફિટિંગ પૂરણ ધરાવતી સેન્ડવિચની કાર્બન ટૂટપ્રિન્ટનો અભ્યાસ કર્યો હતો. સામૂહિક ઉત્પાદન કરાતી સેન્ડવિચમાં પોર્ક, બેકન, હેમ કે સોસેજ હોય છે, જે સૌથી મોટી ફ્રૂટ પ્રિન્ટ ધરાવે છે. આ પછી બજારમાંથી ખરીદેલી ચીઝ અથવા પ્રોન ધરાવતી સેન્ડવિચનો નંબર આવે છે. સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ બજારમાં મળતી ઈંડા, બેકન અને સોસેજના પૂરણ સાથેની ઓલ ડે બ્રેકફાસ્ટ સેન્ડવિચથી પેદા થાય છે. તેના ઉત્પાદનમાં 1.441 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે, જે 19 કિલોમીટર સુધી કાર ચલાવીએ એમાંથી ફેંકાતા વાયુ સમક્ષ છે. ઘર બનાવટની હેમ અને ચીઝ સેન્ડવિચ સૌથી સ્વચ્છ છે. બજારમાં વેચાતી સેન્ડવિચના ઉત્પાદન, સ્ટોરેજ, પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટના કારણે ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડ પર્યાવરણ પર ખરાબ અસર કરે છે. સંશોધકોએ અંદાજ માંડ્યો છે કે બનાવટ અને પેકિંગમાં ફેરફાર, વેસ્ટના રિસાયકલિંગ અને તેની સેલ્ફ લાઈફ વધારવાની સેન્ડવિચની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય છે. યુકેમાં બીજા ઇયુ રેફરન્સની તરફે. લંડન. 51% લોકો ઇયુમાં રહેવાની અને 49% લોકો ઇયુના શબ્દપદ વિશે બીજા રેફરન્સની તરફેણમાં હોવાનું ICM દ્વારા કરાયેલા સર્વેમાં જણાયું હતું. 5075 લોકો પૈકી 34% લોકો આ મુદ્દો ફરી ઉખેડવાની વિરુદ્ધમાં હતા. 19%એ કોઈ અભિપ્રાય આપ્યો ન હતો. બીજા રેફરન્ડર્સની તરફેણમાં 16 પોઈન્ટ વધારે રહ્યા હતા. અગાઉ ઇયુ છોડવા માટે મતદાન કરનારા લોકોએ પણ બીજા રેફરન્ડની તરફેણ કરી હતી. બ્રિટનમાં બ્રેક્ઝિટ હજુ પણ ચર્ચાનો મુદ્દો છે અને તે મામલે દેશ હજુ પણ વિભાજિત હોવાનું આ સર્વેથી સ્પષ્ટ થાય છે. વધુમાં બ્રેક્ઝિટને લીધે થયેલા આર્થિક નુકસાન અંગે પણ લોકોની ચિંતા વધી રહી છે. ઓછી બહુમતી ધરાવતા લોકો માને છે કે તેની બ્રિટિશ જીવન પદ્ધતિ પર નકારાત્મક અસર થશે. બ્રેક્ઝિટ હોવા છોડવા માટે મત આપનારા 9% લેબર મતદારો હવે ઇયુમાં રહેવામાં માને છે અને દેશના અન્ય ભાગો કરતાં જે મત વિસ્તારોમાં લેબરનું પ્રતિનિધિત્વ ઓછું છે ત્યાં રેફરન્ડને ભારે સમર્થન આપ્યું છે. યુવા મતદારો ઈચ્છે છે કે બ્રિટને ઇયુમાં રહેવું જોઈએ, જ્યારે મોટી વયના મતદારો ઇયુ છોડવાની તરફેણમાં હતા. તેવી જ રીતે સ્કોટલેન્ડના મતદારો ઇયુની તરફેણમાં, જ્યારે વેલ્સ અને મિડલેન્ડ્સના મતદારો ઇયુ છોડવાની તરફેણમાં હતા. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્ક જેવા ઇયુના સિનિયર નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે યુકે ઇયુમાં રહેવા માંગતું હોય તો બ્રેસ હજુ પણ તેના માટે ખુલ્લું છે. કટ્ટરપંથી MCB સાથે ફરી સંપર્કનો પ્રયાસ. લંડન. આતંકવાદ સાથે કથિત જોડાણને લીધે મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન MCB સાથે 9 વર્ષ અગાઉ સંબંધ તોડી નાખ્યા પછી સરકારે ફરી તેની સાથે સંપર્ક માટે ખાનગી વાટાઘાટો યોજી હતી. હોમ ઓફિસના અધિકારીઓ MCBના નેતાઓને મળ્યા હતા. આ સરકારનું આ પગલું વિવાદાસ્પદ છે. દેશના મુસ્લિમોનો પ્રતિનિધિત્વ ધરાવતી રાષ્ટ્રીય મુસ્લિમ સંસ્થા હોવાનો દાવો કરતી MCBને મુસ્લિમ ઉદાર મતવાદીઓ ટક્કરપંથી ગણાવીને ટીકા કરે છે. 2016ના ICMના સર્વેમાં જણાવ્યું હતું કે માત્ર 2% બ્રિટિશ મુસ્લિમો MCBને તેમના વતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટેની મુખ્ય સંસ્થા ગણે છે.
લેસ્ટરના જ્વેલર રમણીકલાલ જોગ્યાનું અપહરણ. હત્યા. લેસ્ટર બેલગ્રેવ રોડ પરની જ્વેલર શોપ વામા કલેક્શન્સમાં માલિક ગુજરાતી મૂળના 74 વર્ષીય રમણીકલાલ જોગ્યાનું બુધવારે 24 જાન્યુઆરીએ શોપ પાસેથી અપહરણ કરાયા પછી બીજા દિવસે સવારે સ્ટાઉટનમાં ગોલ્બી લેન ખાતેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અપહરણ અને હત્યાની શંકાએ અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 5 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વ્હાઇટ ફોર્ડ ટ્રાન્ઝિટ 1 અને બ્લુ ફોર્ડ ફિએસ્ટા કારની તપાસ ચલાવે છે. આ વાહનો બુધવારે બેલગ્રેવ રોડ પર ચક્કરો મારતા જણાયા હતા. લેસ્ટરના વામા કલેક્શન્સ જ્વેલર્સના માલિક રમણીકલાલ જોગ્યા 24 જાન્યુઆરીએ રાત્રે શોપ પરથી ઘેર પાછા ફર્યા ન હતા અને તેઓ લાપતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમના પર શારીરિક હુમલાના પરિણામે ગંભીર ઇજાઓ જોવા મળી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન તપાસ કરાઈ હતી, પરંતુ મોતનું ચોક્કસ કારણ શોધવા વધુ પરીક્ષણો કરવામાં આવનાર છે. રહસ્યમય વ્યક્તિની હિલચાલ. 24 જાન્યુઆરીએ રાત્રે દુકાન બંધ કરાયા પછી થોડી જ મિનિટોમાં શોપિંગ ટ્રોલી લઈને દુકાનમાં ફરતી રહસ્યમય વ્યક્તિના ફૂટેજ CCTV કેમેરામાં કેદ થયેલા મળ્યા હતા, જેણે બુરખો પહેરેલો હતો. પોલીસે આ ફૂટેજ 27 જાન્યુઆરીએ જારી કર્યા હતા. પોલીસને આ વ્યક્તિ અને તેની પાસેની શોપિંગ ટ્રોલીની તલાશ છે. શક પરથી પૂછપરછ કરવા 18, 19, 20, 22 અને 23 વર્ષની 5 વ્યક્તિની ધરપકડ પણ કરાઈ હતી, જેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ઘરઘર કરી ફરીને તપાસ અને પૂછપરછ આરંભી છે. પોલીસે સોર રિવર પાસે પણ તપાસ આદરી હતી. સૌરાષ્ટ્રના વતની 35 વર્ષથી લેસ્ટરમાં. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને રમણીકલાલ જોગ્યાના પારિવારિક સૂત્રોએ આપેલી માહિતી મુજબ રમણીકલાલ જોગ્યા મૂળ સૌરાષ્ટ્રના બાંટવા ગામના વતની છે અને 35 વર્ષ પહેલા તેઓ ટાન્ઝાનિયાના કિગોમાંથી અત્રે આવીને સ્થાયી થયા હતા. રમણીકલાલ છેલ્લા 25 વર્ષથી લેસ્ટરમાં જ્વેલરીના વેપાર સાથે સંકળાયેલા છે અને હાલમાં મિલેશભાઈ શાહ સાથે મળીને વામા કલેક્શન નામથી વેપાર કરતા હતા. દુકાનના અડધા હિસ્સામાં મિલેશભાઈ ઇમિટેશન જ્વેલરીનો વેપાર કરતા હતા, જ્યારે રમણીકલાલ રિયલ ગોલ્ડ જ્વેલરીનો વેપાર કરતા હતા. રમણીકલાલની ઈચ્છા દુકાનનો બાકીનો ભાગ મિલેશભાઈને સોંપીને નિવૃત્ત થવાની હતી. રમણીકલાલ આ અગાઉ યમુના જ્વેલર્સના નામથી જ્વેલરીનો શોરૂમ ધરાવતા હતા. રમણીકલાલને પરિવારમાં 3 સંતાનો છે અને તેઓ પત્ની સાથે નજીકમાં જ રહેતા હતા. પોલીસે હજુ રમણીકભાઈનો મૃતદેહ પરિવારજનોને સોંપ્યો નથી અને પોસ્ટમોર્ટમ સહિત અન્ય તપાસ ચાલી રહી છે. બુધવારથી લાપતા હતા. ગુજરાતી બિઝનેસમેન રમણીકલાલ જોગિયાના અપહરણ અને હત્યાના મામલે વધુ વિગતો બહાર આવી રહી છે. જોગિયા 24 જાન્યુઆરીએ ઘેર ન આવતા ચિંતિત પરિવારે જોગિયાના ગોલ્ડન માઇલ બિઝનેસ વામા કલેક્શનના ઇમિટેશન જ્વેલરી વિભાગ સંભાળતા 56 વર્ષીય મિલેશભાઈને ફોન કરી જોગિયા ઘેર ન આવ્યાનું જણાવ્યું હતું. મિલેશભાઈએ કહ્યું હતું કે હું તત્કાળ શોપ પર ગયો હતો અને દુકાનનું બારણું ખુલ્લું હતું. જોગિયાના પત્ની અને બહેનો પણ મારી સાથે હતા. તેના માલિકને એક કોફી કંપની તરફથી ઓફર મળી. તે કંપની આ દરમિયાન પરિવારે પોલીસને બોલાવી હતી અને તેમણે સીસીટીવીની શોધ ચલાવી હતી. સામેની શોપના સીસીટીવી ફૂટેજમાં જોગિયા 7:30 કલાકે શોપને લોક મારતા દેખાયા હતા, પરંતુ થોડી જ મિનિટોમાં બુરખાધારી પુરુષ ચાવીથી ડોર ખોલી અંદર જતો જણાયો હતો. તેણે એલાર્મને બંધ કરી દીધું હતું. તે સેફને ખોલવા પાછળ ગયો હતો, પરંતુ ખોલી શક્યો ન હતો. તે માત્ર 30 સેકન્ડ જેટલો સમય અંદર રહ્યો હતો. તે પાછો આવી દુકાનની બહાર નીકળી ગયો હતો. મિલેશભાઈ અને રમણીકલાલ જોગિયાના પરિવારે વિડીયો જોયો હતો. તેમાં શકમંદ વ્યક્તિ ખાલી હાથે બહાર આવ્યો હતો. નિવૃત્તિની તૈયારીમાં હતા. મિલેશભાઈએ કહ્યું હતું કે મિસ્ટર જોગિયા લાંબા સમયથી શોપ ચલાવતા હતા અને નિવૃત્ત થઈ શકે તે માટે પોતાનો હિસ્સો વેચી દેવા ઈચ્છતા હતા. તેમના બિઝનેસ પાર્ટનરનું થોડા મહિના અગાઉ જ મૃત્યુ થયું હતું અને થોડા જ મહિનામાં દુકાનમાં તેના વિભાગની જવાબદારી મારે સંભાળવાની રહેશે તેમ તેમણે મને કહ્યું હતું. પોલીસના અનુમાન મુજબ રમણીકલાલ જોગિયા દુકાન બંધ કરી થોડા જ અંતરે આવેલા ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા, ત્યારે તેમને બળજબરીથી પકડીને વાનમાં બેસાડી દેવાયા હતા અને બીજા દિવસે 25 જાન્યુઆરીએ સવારે દુકાનથી 7 માઇલના અંતરે લેસ્ટર એરફિલ્ડ નજીક તેમનો ગંભીર ઇજાઓ સાથેનો મૃતદેહ ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારનો અનુરોધ માહિતી આપો. રમણીકલાલ જોગિયાના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રમણીકલાલ વફાદાર સદગ્રસ્ત હતા, જેઓ તે પોતાના પરિવાર પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા ધરાવતા હતા. તેઓ પ્રેમાળ પતિ, પિતા, દાદા, ભાઈ અને કાકા હતા. તેમને પરિવાર સાથે સમય વિતાવવો ગમતો હતો. તેઓ પત્ની સાથે મનગમતી એશિયન ટીવી સિરિયલ જોવાનું પસંદ કરતા હતા. અમારા પરિવારમાંથી આપ તૂટી પડ્યું છે. અમે મહાન માનવી ગુમાવ્યો છે. તેમની સાથે જે થયું તેનાથી અમે ભારે દુઃખ અનુભવીએ છીએ. જો એમની સાથે શું થયું તેની કોઈ પણ માહિતી તો પોલીસને સંપર્ક સાધવા વિનંતી છે. તેમને કોઈ પરત લાવી શકશે નહીં, પરંતુ જવાબદાર માણસો પકડાય તે જરૂરી છે. પરિવારને સમાજનો સધિયારો. સોમવારે 29 જાન્યુઆરીની બપોરે કોમ્યુનિટીના સભ્યો, બિઝનેસ માલિકો અને સ્થાનિક કાઉન્સિલરોએ મેન્સફિલ્ડ હાઉસ પોલીસ સ્ટેશનમાં યોજાયેલી બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં રમણીકલાલ જોગિયાના મૃત્યુ વિશે ચર્ચા થઈ હતી. પોલીસ ઓફિસરોએ તેમને તપાસની વિગતોથી માહિતગાર કર્યા હતા. લોકો પાસે કોઈ પણ માહિતી હોય તો નંબર 101 અથવા ક્રાઇમ સ્ટોપર્સ મારફતે પોલીસને આપવા અનુરોધ કર્યો હતો. બિઝનેસ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા તેમજ દુકાનો ખુલવા અને બંધ થવાના સમયે પોલીસ પેટ્રોલિંગના મહત્વ વિશે પણ ચર્ચા થઈ હતી.
કેટ મિડલટન હોમ બર્થ માટે બ્રિટિશરોની પ્રેરણા મૂર્તિ બન્યા. લંડન. ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન એપ્રિલ મહિનામાં તેમના 3જા સંતાનને જન્મ આપવાના છે અને આ સંતાનનો જન્મ હોસ્પિટલમાં નહીં પરંતુ ઘેર જ થાય તેવી ઈચ્છા ધરાવે છે. બ્રિટનમાં સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ પ્રાઇવેટ મિડવાઇફ દ્વારા ઘેર જ પ્રસૂતિ કરાવે તેવું ચલણ વધી રહ્યું છે, ત્યારે કેટ હોમ બર્થ માટે બ્રિટિશરોની પ્રેરણા મૂર્તિ બન્યા છે. ખાનગી દાયણ કે મિડવાઇફની અગ્રણી સપ્લાયર પ્રાઇવેટ મિડવાઇફ્સ દ્વારા 1592 પુખ્ત વ્યક્તિના કરાયેલા નવા રિસર્ચ મુજબ 68% બ્રિટિશર સગર્ભાવસ્થા દરમિયાન ખાનગી મિડવાઇફની સેવા લેવા વિચારે છે. દેશની ફેવરિટ સેલિબ્રિટીઝ અને શાહી પરિવાર દ્વારા તેમને પ્રોત્સાહન અને પ્રેરણા સાંપડશે. 10માંથી એક સગર્ભાએ એમ કહ્યું છે કે તેઓ પ્રસૂતિ દરમિયાન ખાનગી મિડવાઇફને સાથે રાખવાનું પસંદ કરશે. પ્રાઇવેટ મિડવાઇફ્સના કહેવા મુજબ ખાનગી દાયણની તેમની સેવામાં 5 વર્ષમાં 10 ગણો વધારો થયો છે. લગ્ન પછી હનીમૂનનું ચલણ છે, તેવી જ રીતે બાળકના જન્મ અગાઉ બેબી મૂનનો નવો ટ્રેન્ડ સર્જાયો છે, જેમાં નવા બાળકના આગમન અગાઉથી તેની ઉજવણી કરવામાં આવે છે. બિયોન્સ, સેરેના વિલિયમ્સ જેવી સેલિબ્રિટીઝ તેમજ કેટ અને વિલિયમ જેવા શાહી દંપતીએ બાળકના જન્મ અગાઉ રજાનો આનંદ મેળવ્યો છે. બીજી તરફ યુકેના 78% પુખ્તોએ તેમણે બેબી મૂન વિકલ્પ વિચાર્યો હોવાનું સ્વીકાર્યું હતું. નવ આગંતુક સંતાનને વધાવવા તત્પર 34% પેરેન્ટ્સ બેબી મૂનનું આયોજન કરી રહ્યા છે. જૂઠું બોલનારા સર્જનને 6 મહિનાની જેલ. લંડન. રેડિયાને એલેક્ઝાન્ડ્રા હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે નોકરી મેળવવા માટે સર્જિકલ ક્ષેત્રના પોતાના અનુભવ વિશે જૂઠું બોલીને છેતરપિંડી કરવા બદલ 48 વર્ષીય સર્જન સુદીપ સરકારને વુસ્ટર ક્રાઉન કોર્ટના જજ રોબર્ટ જ્યુકેસે 6 મહિનાની જેલની સજા કરી હતી. સરકાર વાર્ષિક 84,000 પાઉન્ડની નોકરી મેળવવા ખોટું બોલ્યા હતા. તેમણે તે હોસ્પિટલમાં ઓગસ્ટ 2011થી જૂન 2012 સુધી ફરજ બજાવી હતી. તેમણે જાતે આંતરડાની માત્ર 6 કીહોલ સર્જરી કરી હતી, જ્યારે તેમણે 85માંથી 51 સર્જરી કરી હોવાનું જણાવ્યું હતું. સુદીપ સરકારે દાખવેલી તબીબી બેદરકારીના 19 કેસોમાં NHSને 2 બિલિયન પાઉન્ડનું બિલ ભોગવવું પડ્યું હતું. ટ્રેનમાંથી મહિલાની કિંમતી જ્વેલરીની ચોરી. જ્યુબિલી લાઇન પર વેમ્બલી અને નિસ્ટન સ્ટેશન વચ્ચે ગત 14 નવેમ્બરે 25 વર્ષીય મહિલાની 1,000 પાઉન્ડની કિંમતની જ્વેલરી સાથેની બેગ ચોરાઈ ગઈ હતી. તે બેગ ભૂલી ગઈ હતી. શરૂમાં તો તેણે લોસ્ટ પ્રોપર્ટીની ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસને જાણવા મળ્યું છે કે એક વ્યક્તિએ તે બેગ લીધી હતી પરંતુ જમા કરાવી ન હતી. યુકેમાં અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓની વિક્રમજનક અરજી. લંડન. ઉચ્ચ શિક્ષણ પર EU રેફરેન્ડમ અને બ્રેક્ઝિટની સંભવિત અસર વિશે ચેતવણી અપાઈ હોવા છતાં 2018ના પ્રથમ આંકડા મુજબ આ ઓટમમાં ઉચ્ચ શિક્ષણના કોર્સ માટે 100,000થી વધુ EU અને વિદેશી વિદ્યાર્થીઓએ અરજી કરી છે. વિદેશી વિદ્યાર્થીઓ તરફથી લગભગ 6,000થી વધુ અરજી મળી છે. ભારતના વિદ્યાર્થીઓની અરજી સંખ્યા 36% વધારા સાથે 1,180, જ્યારે ચીનની 20% વધારા સાથે 2,000થી વધુ હતી. બ્રિટનમાં માટે અને ખાસ કરીને બ્રિટિશ અર્થતંત્ર માટે વિદેશી વિદ્યાર્થીઓ લાભદાયક છે. યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ એડમિશન સર્વિસીસના આંકડા દર્શાવે છે કે અરજીઓની ટકાવારી 0.3% પોઈન્ટથી વધીને 37.1% થઈ છે. જોકે ગયા વર્ષના એકંદર આંકડા કરતા આ સંખ્યા ખૂબ ઓછી છે. ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરનારાની સંખ્યા વર્ષ 2017માં 559,000 હતી, તેમાં 0.9% ઘટાડો થયો છે. બ્રિટનમાં 18 વર્ષના યુવક યુવતીઓમાં તેમજ તેથી વધુ વયના વિદ્યાર્થીઓ હાલ દ્વારા અરજીમાં ઘટાડો દર્શાવે છે.
બાળ ગરીબી નાબૂદ માટે સરકાર વધુ પ્રયાસ કરે. નવીન શાહ, AM. લંડન. એન્ડ ચાઇલ્ડ પ્રોવર્ટી સંસ્થાએ રજૂ કરેલા આંકડા મુજબ યુકેમાં બાળ ગરીબીની સમસ્યા વધુ રહી છે. યુકેમાં 10માંથી 1 ગરીબ બાળકને બદલે હવે કેટલાક મત વિસ્તારોમાં 1/2થી વધુ બાળકો ગરીબીમાં ઉછરી રહ્યા છે. અગાઉ જે વિસ્તારોમાં બાળ ગરીબીનો દર ખૂબ ઓછો હતો ત્યાં પણ આ દર વધી ગયો છે. બ્રેન્ટ અને હેરોના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહ એ જણાવ્યું હતું કે લંડનમાં લગભગ ત્રીજા ભાગના બાળકો ગરીબીમાં ઉછરી રહ્યા છે. તે ખરેખર ખૂબ જ દુઃખદ અને નિરાશાજનક બાબત છે. સરકારે બાળ ગરીબી દૂર કરવા વધુ પગલાં લેવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે લંડનમાં રહેવામાં વધતા ખર્ચને ઘટાડવા માટે બાળકોને મળતા લાભો 2020 સુધી અટકાવી રાખવાની સરકારની નીતિનો અંત લાવવા એન્ડ ચાઇલ્ડ પ્રોવર્ટી એ કરેલા અનુરોધને મારું સમર્થન છે. ભાડા વધતા, ભાડાના ખાનગી મકાનોમાં રહેતા પરિવારોનું બજેટ વધી જાય છે. બાળકોને ગરીબીમાંથી ઉગારવા માટેનો એક સીધો ઉપાય વધુ કાઉન્સિલ હાઉસિંગ બાંધવાની જરૂર છે. બાળ ગરીબી સરસ્તી અસમાનતાઓનો અંત લાવવા માટે સરકારે હવે પગલાં લેવા જ જોઈએ. સરકાર પરિવારોને પોસાય તેવા ભાડા સાથેના કાઉન્સિલ્સ હોમ્સ આપશે તો તે ખૂબ સારી શરૂઆત ગણાશે. સંસ્થાએ ડિસેમ્બર 2015 રજૂ કરેલા આંકડાની સરખામણીમાં આ વખતે યુકેના કેટલાક સૌથી વધુ પછાત વિસ્તારોમાં બાળ ગરીબીમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. ખાસ કરીને લંડન, બર્મિંગહામ અને માન્ચેસ્ટર સહિત મોટા શહેરોમાં બાળ ગરીબી સૌથી વધુ છે. બાળ ગરીબીનું પરિણામ સૌથી વધુ છે તેવા 20 સંસદીય મંત વિસ્તારોમાંથી 7 લંડનના અને 3 બર્મિંગહામ અને માન્ચેસ્ટરના છે. બ્રિટનમાં ડોન દાઉદની માલિકીની સંખ્યાબંધ મિલકતો. લંડન બીબીસી 1 એમસી માફિયા રીઝ જેના જીવન પર આધારિત છે તે ભારતના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં અનેક મિલકતો હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું. 62 દાઉદ વિશ્વનો સૌથી ધનવાન અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર છે. આ સિરીઝમાં મહત્વાકાંક્ષી ગેંગસ્ટર દિલ્હી મહેમૂદનું પાત્ર દાઉદ પર આધારિત છે. મિશા ગ્લેનીએ એમસી માફિયા પુસ્તક લખેલું છે જેના પરથી આ સિરીઝ બની છે. ગ્લેનની એની એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ હતી. દાઉદે મેચ ફિક્સિંગ, ખંડણી અને વિશ્વના હેરોઈનની હેરફેર સહિતની પ્રવૃત્તિઓ માટે સિન્ડિકેટ બનાવી હતી. તે 1993 મુંબઈના શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટનો માસ્ટરમાઇન્ડ પણ છે. યુકે તેમજ ભારત ઉપરાંત યુએઈ, સ્પેન, મોરોક્કો, ટર્કી, સાયપ્રસ અને ઓસ્ટ્રેલિયામાં પણ દાઉદની મિલકતો છે. તેની પાસે કુલ 6.7 બિલિયન ડોલરની સંપત્તિ હોવાનું મનાય છે. જોકે બુકની લેખિકા મિશા ગ્લેનીએ કહ્યું હતું કે હજુ આ અંગે વધુ માહિતી મળી નથી, કેમ કે સરકાર હાલ આ મામલે મૂળ સુધી જવા માગે છે અને તપાસ ચાલુ છે. દાઉદે એક્સેસ અને કેન્ટ જેવી ઇંગ્લિશ કાઉન્ટીમાં અનેક મિલકતો વસાવી છે. મેક માફિયા પુસ્તકમાં તેઓ ઉલ્લેખ છે તે મુજબ યુકેમાં દાઉદ ઇબ્રાહીમ હોટેલ્સ, મેન્શન્સ, ટાવર બ્લોક્સ અને અનેક મકાનો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. દાઉદની આવી સંપત્તિઓની ખરીદીની કામગીરી તેના જમણા હાથ ગણાતા મોહમ્મદ ઇકબાલ મિર્ચી મેમર દ્વારા કરાઈ હોવાનું અહેવાલમાં જણાયું છે.
હિંસા આચરવા સિરિયા જવાની યોજના ઘડનારી યુવતી દોષિત. લંડન કોઇન્ટ્રીમાં ઓલ્ડર રોડ પર રહેતો હાલ 18 સંદીપ સામરાને ગયા વર્ષે 1 જૂન અને 31 જુલાઈ વચ્ચે નર્સ તરીકે સિરિયા જઈને હિંસક કૃત્યો આચરવાની યોજના ઘડવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં દોષિત ઠેરવવામાં આવી હતી. તેણે ત્યાં જઈને હિંસા આચરવાનો કોઈ ઉદ્દેશ હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો હતો કે સામરાના મોબાઈલ્સમાંના સંદેશા ગોઈંગ ફોર ડેથ અને જોઈન વિથ બ્રધર્સને તે વાતને દર્શાવે છે. સારા વ્હાઇટ હાઉસ QCએ જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારી શીખ તરુણી સંદીપ સામરાએ તેના પ્રથમ પાસપોર્ટ માટે સપ્ટેમ્બરમાં 2015માં અરજી કરી હતી, પરંતુ શિક્ષકો ચિંતિત થયા અને આતંકવાદ વિરોધી ટીમને તેની જાણ કરતા એક મહિના પછી તેના પિતાએ પાસપોર્ટ પોલીસને સોંપી દીધો હતો. તે પાસપોર્ટ રદ કરી દેવાયો હતો, પરંતુ જૂન 2017માં તેણે ફરી પાસપોર્ટ માટે અરજી કરી હતી. એક મહિના પછી તેની ધરપકડ કરાઈ હતી અને તેના ફોન જપ્ત કરાતા તેને સિરિયા જવાની યોજનાની જાણ થઈ હતી. જુલાઈ 2015માં તે જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેના ફોનના વોટ્સએપ મેસેજથી જણાયું હતું કે ઇસ્લામિક સ્ટેટની સમર્થક બની ગઈ હતી. ઇમરજન્સી વિનાના ઓપરેશન પરથી NHS પ્રતિબંધ ઉઠાવી લેશે. લંડન. શિયાળામાં બધું કામના ભારણને ઘટાડવા માટે ઇમરજન્સી ન હોય તેવા ઓપરેશન પર મુકાયેલી પ્રતિબંધ આ મહિને ઉઠાવી લેવાશે, તેમ NHS ઇંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું. શિયાળા દરમિયાન હોસ્પિટલમાં વધુ બેડ ખાલી રાખવામાં અને સ્ટાફને દબાણ મુક્ત રાખવાના પ્રયાસમાં NHS દ્વારા પ્રતિબંધનું પગલું લેવાયું હતું. જોકે NHS 31 જાન્યુઆરી પછી ભલામણને રિન્યૂ કરશે નહીં. નેશનલ ઇમરજન્સી પ્રેસર્સ પેનલની બેઠકમાં જણાવાયું હતું કે ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં NHS પર દબાણ ઓછું રહ્યું હતું, જેથી હોસ્પિટલો ફેબ્રુઆરીથી શરૂઆતથી પૂર્ણ વૈકલ્પિક કેર પ્રોગ્રામની શરૂઆત માટે આયોજન કરી શકશે. NHS ક્લિનિકલ કમિશનિંગ ગ્રુપ્સ એન્ડ પ્રોવાઈડર ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ પાઠવેલા પત્રમાં જણાવાયું હતું કે નવેમ્બર બજેટમાં ફાળવવામાં આવેલા વધારાના ભંડોળની સમાંતરે બેડ કેપેસિટીમાં વધારો થઈ રહ્યો છે. પ્રાથમિક સંકેતો મુજબ ફ્લૂની સ્થિતિ પણ થાળે પડી રહી છે, જોકે માગ વધારે જ છે અને હજી પડકારો આવશે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે જાન્યુઆરી શરૂઆતમાં જણાવ્યું હતું કે ઇન્ટેન્સિવ કેરમાં દાખલ કરાયેલા ફ્લૂના દર્દીઓની સંખ્યામાં 65% વધારો નોંધાવાયો હતો. A&E ડિપાર્ટમેન્ટના રેકોર્ડ ખૂબ ઓછા વેઇટિંગ ટાઈમમાં દર્દીઓની તપાસ વચ્ચે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 5,000થી વધુ દર્દીઓ 1 કલાક કરતાં વધુ રાહ જોવાની ફરજ પડાઈ હતી. IPL સિઝન 11 6 એપ્રિલથી રંગારંગ પ્રારંભ. ફાઇનલમાં મુંબઈમાં રમાશે. નવી દિલ્હી. ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 11ની પ્રારંભિક મેચ 7 એપ્રિલે મુંબઈમાં રમાશે, તેમ IPL કમિશનર રાજીવ શુક્લાએ કહ્યું હતું. શુક્લાના જણાવ્યા પ્રમાણે IPLની ઓપનિંગ મેચમાં એક દિવસ અગાઉ 6 એપ્રિલે ઓપનિંગ સેરેમની પણ યોજાશે. આ ઉપરાંત ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 27 મેના રોજ મુંબઈમાં જ રમાશે. આ વખતે 2 વર્ષથી પ્રતિબંધ ભોગવી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ પરત ફરી રહી છે. તેની સાથે જ ગુજરાતમાં લાયન્સ અને રાઇઝિંગ પુરે સુપર જાયન્ટ્સ ટીમ બહાર થઈ ગઈ છે. કિંગ્સ 11 પંજાબ પોતાના 4 ઘરેલુ મુકાબલા મોહાલીમાં અને 3 મુકાબલા ઇન્દોરમાં રમશે.
ચલો હવે સ્વાસ્થ્ય તરફ જઈએ. સ્ટ્રોક વિશે તમને કેટલી ખબર છે? હાર્ટ એટેક પછી લોકોને સૌથી વધુ અસર કરતી બીમારી હોય તો એ છે બ્રેઇન સ્ટ્રોક. આમ છતાં હાર્ટ એટેકની સરખામણીએ લોકોમાં સ્ટ્રોક બાબતે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લોહીની નળીમાં જ્યારે બ્લોકેજ હોય અથવા કોઈ કારણોસર નળી તૂટી કે ફાટી જાય ત્યારે મગજમાં સ્ટ્રોક આવે છે. જો કોઈને સ્ટ્રોક એટલે શું આવું પૂછવામાં આવે તો મોટાભાગના લોકો કહેશે કે હાર્ટ એટેક, અને અમુક કહેશે કે સ્ટ્રોક 2 પ્રકારના છે, હાર્ટનો સ્ટ્રોક અને બ્રેઇનનો સ્ટ્રોક. હકીકતમાં મેડિકલ ભાષામાં સ્ટ્રોકનો અર્થ બ્રેઇન સ્ટ્રોક જ થાય, હાર્ટ એટેકનો સ્ટ્રોક કહેવાતો જ નથી. એને મ્યોકાર્ડિયલ ઇન્ફ્રાકર્શન કહે છે. જો ડોક્ટરો સ્ટ્રોક શબ્દ વાપરે તો એ માત્ર ને માત્ર બ્રેઇનની જ વાત કરતા હોય એમ સમજવું. સામાન્ય ભાષામાં હાર્ટ એટેકને સ્ટ્રોક કહેવાનું ચલણ ભલે વધ્યું હોય, પરંતુ હાર્ટ સાથે સંબંધિત એટેકને સ્ટ્રોક કહેવાય જ નહીં. હાર્ટ એટેક ભારતીયો સૌથી વધુ મૃત્યુ પામે મૃત્યુ માટે જવાબદાર રોગ છે એ વાત સાચી, અને સ્ટ્રોકમાં વ્યક્તિના તાત્કાલિક મૃત્યુનું રિસ્ક એ પ્રમાણમાં ઓછું છે, પરંતુ એને કારણે મોટાભાગે લોકો શારીરિક રીતે અક્ષમ બની જાય છે કે પથારીવશ થઈ જાય છે. આ રીતે સ્ટ્રોકનું બર્ડન એટેક કરતાં વધુ ભારે કહેવાય. દર 3 હાર્ટ એટેકે ભારતમાં 2 સ્ટ્રોકના કેસ બને છે. એટલે આમ જોઈએ તો હાર્ટ એટેકનું પ્રમાણ આપણે ત્યાં સૌથી વધુ ગણાય છે, તો સ્ટ્રોકનું સ્થાન એના પર તરત પછીનું છે. છતાં હાર્ટ એટેકની સરખામણીએ લોકોમાં સ્ટ્રોક બાબતે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં દર મિનિટે પુખ્ત વયની 3 વ્યક્તિઓ સ્ટ્રોકનો ભોગ બને છે. દુનિયામાં આશરે 50 લાખ લોકો ફક્ત સ્ટ્રોકને કારણે શારીરિક રીતે અક્ષમ બને છે. મેલેરિયા, ટીબી અને એઇડ્સ આ 3 રોગોનો સાથે મૃત્યુદર ગણીએ તો એના કરતાં પણ સ્ટ્રોકનો મૃત્યુદર વધુ છે. છતાં સ્ટ્રોક વિશે કે એના લક્ષણો વિશે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી. એક અભ્યાસમાં ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના એક અભ્યાસમાં ભારતના 6 મેટ્રો સિટીમાં લોકો સ્ટ્રોક બાબતે કેટલા જાગૃત છે એ વિશે જાણવા મળ્યું હતું. બેંગ્લોર, કોલકાતા, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નાઈ શહેરોમાં 1500થી વધુ લોકોને લઈને કરેલા એક સ્ટડીમાં લોકોનો સ્ટ્રોક સંબંધિત મૂળભૂત જાણકારી પૂછાઈ હતી. એમાં સ્ટ્રોક શું છે એ પ્રશ્નનો જવાબ 58% મુંબઈગરોએ સાચો જ આપ્યો હતો. સાચો જવાબ આપવામાં મુંબઈગરાઓએ બેંગ્લોર વાસીઓ પછીનું બીજું સ્થાન મેળવ્યું હતું. જોકે અફસોસની વાત એ છે કે સ્ટ્રોક મગજ સાથે સંબંધિત હોવાનું જાણનારા મુંબઈગરાઓને એ ખબર નહોતી કે આ રોગનો ઇલાજ ન્યુરોલોજિસ્ટ એટલે કે મગજના વિશેષજ્ઞ ડોક્ટરો પાસે કરાવવો જોઈએ. સ્ટ્રોકના ઇલાજ માટે કોની પાસે જવું જોઈએ એવા પ્રાથમિક પ્રશ્નોનો જવાબ મુંબઈના ફક્ત 38% લોકો પાસે હતો. આમ હકીકત એ છે કે લોકો સ્ટ્રોક વિશે ખરેખર જાગૃત નથી. લોકોને જો થોડી ઘણી ખબર છે એ લકવા કે પક્ષપાત કે પેરેલિસિસ જેને કહીએ છીએ તે સ્ટ્રોકને ચિહ્ન સ્વરૂપમાં શરીરમાં દેખાય છે અને જેના લીધે વ્યક્તિનું અડધું અંગ ખોટું થઈ જાય છે એ જ માહિતી મોટાભાગે જોવા મળે છે. સ્ટ્રોક આવે તો શું થાય, એને એમ કેમ ઓળખી શકાય અને આવા સમયે શું કરવું એ વિશે કોઈ ખાસ જાગૃતિ લોકોમાં નથી. એને લીધે સ્ટ્રોકથી વધુ બચવામાં સમયસર હોસ્પિટલ કેર મેળવવામાં આવે અને એનો યોગ્ય ઇલાજ કરાવવામાં લોકો મોડા પડે છે. સ્ટ્રોક એટલે શું? મગજમાં થાય એને સ્ટ્રોક કહેવાય છે અને હાર્ટમાં થાય એને એટેક એટલું સમજવું પૂરતું નથી. મગજમાં સ્ટ્રોક આવો એટલે શું એ સમજાવતા ન્યુરોલોજિસ્ટ કહે છે કે આખા શરીરમાં જેમ લોહીની નળીઓ પથરાયેલી છે એ મગજ પણ શરીરનો એક ભાગ છે અને એમાં પણ લોહીની અસંખ્ય નળીઓ છે. એમાંથી કોઈ નળીમાં બ્લોકેજ હોય અને એ બ્લોકેજ લોહીના પ્રવાહને આગળ વધતો અટકાવતો હોય ત્યારે વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. હાર્ટમાં જે રીતે એટેક આવે એ જ રીતે બ્લોકેજને કારણે બ્રેઇનના સ્ટ્રોક આવે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે લોહીની નળી જાતે તૂટી કે ફાટી જાય. આ રીતે નળી ફાટી જવાથી મગજમાં વહે તો લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય છે અને વ્યક્તિને સ્ટ્રોક આવે છે. આ બંને પ્રક્રિયા મગજમાં છે પણ કંઈ થાય છે એને સ્ટ્રોક જ કહેવાય છે. સ્ટ્રોકના લક્ષણો. સ્ટ્રોકના લક્ષણો વ્યક્તિએ જુદા જુદા હોય છે, વળી એની તીવ્રતા પણ જુદી જુદી હોય છે. આ લક્ષણો કેટલા સમય સુધી રહે છે અને શરીર પર કેવી અસર કરી શકે છે એ બધું જ મગજના કયા ભાગમાં અસર થાય છે એના પર આધાર રાખે છે. આપણે ન્યુરોલોજિસ્ટ પાસેથી જાણીએ કે સ્ટ્રોકના અમુક ખાસ લક્ષણો વધુ જોવા મળે છે. બોલવામાં કે સમજવામાં તકલીફ. વ્યક્તિ અચાનક વગર કારણે મૂંઝવણમાં મુકાઈ જાય. સામેવાળી વ્યક્તિ શું બોલે છે એ કંઈ સમજાય નહીં, અથવા તો પોતે બોલતી હોય ત્યારે તત્પપ થઈ જાય એટલે કે બોલવા કંઈ જતી હોય અને જીભના અચાનક લોચા વળવા લાગે. મોઢા, પગ કે હાથમાં સંવેદનહીનતા. અચાનક જ પગ, હાથ કે મોઢા પર નમનેસ લાગે એટલે કે કંઈ ખાસ સંવેદન આવે જ નહીં. ખાસ કરીને શરીરની એક જ બાજુમાં એટલે કે એક હાથ અને એક પગ જ સંવેદન રહિત થયો છે, બીજો નોર્મલ છે એવું પ્રતીત થાય છે. જેમ કે બંને હાથ ઉપર રાખ્યા હોય તો અચાનક એક હાથ ખડી પડે, અસવા જાઓ તો એક બાજુનું મોઢું વાંકું થઈ જાય. જોવામાં તકલીફ. અચાનક વિઝન ધૂંધળું થઈ જાય અથવા એકદમ જ કંઈ દેખાય નહીં અને અંધારપટ છવાઈ જાય. આવું કાં તો એક નહીં તો બંને આંખમાં થઈ શકે છે. માથાનો દુખાવો, અચાનક જ માથું સખત પકડાઈ જાય કે જોરથી દુખવા લાગે, જેને લીધે ઉલટી થાય, મગજ ભમતું લાગે અને બેભાન વસ્તા આવતી લાગે. ચાલવામાં તકલીફ, ચાલવામાં અચાનક બેલેન્સ જતું રહે કે કોઓર્ડિનેશન ન જળવાય, વ્યક્તિ અચાનક જ ખોડગાઈને ચાલવા લાગે. જાતે જ નિદાન કરી લેવા, દવા લેવાનું જોખમી સાબિત થઈ શકે. નવી દિલ્હી. ઘણી વખત શારીરિક દુખાવાથી છુટકારો મેળવવા માટે આપણે જાતે જ દવા લઈને ઈજાને થીગડું મારી દઈએ છીએ, પરંતુ નિષ્ણાતો કહે છે કે જાતે જ દર્દનું નિદાન કરીને દવા લેવાનું જ વલણ ક્યારેય બહુ જોખમી પુરવાર થાય છે. આવો અભિગમ ક્યારેક મોતનું કારણ બને છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ હકીકત જાણવા મળી છે, ગમે ત્યારે ગમે તે પ્રકારની ગોળી લેવી એ મોતને આમંત્રણ આપવા જેવું છે. મેડિકલ ગાઈડન્સ વગર દવા લેવાથી ચોક્કસ ટ્રીટમેન્ટ થતી નથી, રોગનું સચોટ નિદાન થતું નથી, ખોટું નિદાન થાય છે, રોગ સામે રક્ષણના બદલે આડઅસર થઈ શકે છે. આ ઉપરાંત આર્થિક ફટકો પણ પડે છે, ઘણી વખત મોંઘી દવાઓને કારણે બજેટ પણ ખોરવાય છે. આ અહેવાલ પ્રમાણે પોતાની જાતે કોઈ નિદાન કરવાથી મેડિકલ ગાઈડન્સ વગર દવા લેવાથી દર્દીની રોગ પ્રતિકારક શક્તિ સામે જોખમ ઊભું થાય છે. દર્દની સાથે અન્ય રોગ વધવાની ભીતિ રહે છે. દવા લેવાથી પ્રાથમિક તબક્કે ભલે દર્દમાંથી રાહત મળે, પરંતુ લાંબા ગાળે આ પ્રકારની દવાઓ અને સિરપથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત ક્યારેક દવાઓના હાઈ પાવરને કારણે નબળાઈ પણ આવી જાય છે. આજે દુનિયાભરમાં મેડિકલ ગાઈડન્સ વગર દવાઓ લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, તે ચિંતાજનક છે. એન્ટીબાયોટિક માટે મેડિકલ ગાઈડન્સ અનિવાર્ય. અભ્યાસના અંતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે લોકોમાં જાગૃતિ આવે અને તેઓ જાતે દવા લેતા અટકે તેવા કાર્યક્રમો થવા જોઈએ. અસર અને આડઅસર અંગે સ્પષ્ટતા થવી જોઈએ. એન્ટીબાયોટિક દવાની સીધી અસર શરીરના મેટાબોલિઝમ અને સ્ટેમિના પર થાય છે. કોઈ પણ દવાઓ સાથે એન્ટીબાયોટિકનું કોમ્બિનેશન અપાય છે, જેમાં માંસપેશીને યોગ્ય માત્રામાં અસર કરતા તત્વો હોય છે. સામાન્ય માંદગી અને દર્દમાં ગમે તેવી દવાથી ચલાવી લેવાય છે, પણ આ પ્રકારની દવા અસર હૃદય પર થાય છે, જેથી બીમારી થવાની શક્યતા વધી જાય છે.
ચાલો હવે આપણે વાનગી તરફ જઈએ. કેસરિયા બરફી. સામગ્રી: ગાજરનો રસ 30 ગ્રામ, ખાંડ 250 ગ્રામ, માવો 150 ગ્રામ, પિસ્તા 25 ગ્રામ, કેસરના 9 થી 10 તાતણ, ખાવાનો પીળો રંગ જરૂરિયાત અનુસાર, ચાંદીનો વરખ સજાવટ માટે, ઘી 1.5 ચમચો. રીત: સૌથી પહેલાં ખાંડ અને ગાજરના રસને મોટા પેનમાં લો, તેમાં ખાવાનો પીળો રંગ ભેળવો, પેનને ગેસ પર મૂકીને ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. હવે એક કડાઈમાં ઘી અને માવાને તે ચોટી નહીં ત્યાં સુધી શેકો. બરાબર શેકાઈ જાય એટલે માવાને ગાજરના મિશ્રણમાં ભેળવી દો. હવે આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં કાઢો અને તેનો એક સરખો થર કરો. તેના પર સમારેલા પિસ્તા, કેસર ભભરાવીને ઉપર ચાંદીનો વરખ લગાવો. ગાજરની બરફીના મનગમતા આકારના પીસ કરી લ્યો, પછી ખાવાના.
હળવી ક્ષણો. મનમોહનસિંહ શાક લેવા ગયા. મનમોહનજી, ભીંડા શું ભાવ છે? શાકવાળો: અરે વડીલ, મફત લઈ જાઓ, તમારો અવાજ પહેલીવાર સાંભળ્યો છે. નરેન્દ્ર મોદી શાક લેવા ગયા. મોદી: ભીંડા શું ભાવ છે? શાકવાળો: ઓહો, મફતમાં લઈ જાઓ સાહેબ, ચૂંટણી પછી પહેલીવાર સડક પર જોવા મળ્યા છો. રાહુલ ગાંધી શાક લેવા ગયા. રાહુલ: ભીંડા શું ભાવ છે? શાકવાળો: બાબા, મફતમાં લઈ જાઓ, આ ભીંડા નથી, ચોરી છે. હવે સવાલ એ છે કે આ શાકવાળો કોણ હતો? જવાબ: કેજરીવાલ જ હોય ને, આટલું બધું મફતમાં બીજું કોણ આપે છે. તાજેતરમાં થયેલા સર્વેક્ષણ મુજબ ભારતમાં 2,25,000 લોકો આળસુ છે. એમાંથી અમુક તો એટલા આળસુ છે કે અહીં લખેલો આંકડો પણ વાંચતા નથી. વસિયતનામું ક્યારે લખવું જરૂરી હોય છે એક, જ્યારે સીધો વારસદાર ના હોય. બે, જ્યારે વારસદાર સીધો ના હોય. એક શરાબી પોતાની નેત્રદાનનું ફોર્મ ભરવા ગયો. ફોર્મ ભર્યા બાદ ડૉક્ટરે પૂછ્યું, કંઈ ખાસ સૂચના આપવાની છે? શરાબી, જેને પણ મારી આંખો લગાવો તેને જરૂર કહી દેજો કે બે પેગ લગાવ્યા બાદ જ તે ખુલે છે. વિજ્ઞાની સંતાએ એવી દવા બનાવી જેનાથી 60 વર્ષની મહિલા 25 વર્ષની લાગે. બનતા સંતાને, ચાર યાર તારી દવા તો ધૂમ વેચાતી હશે નહીં? સંતા, અરે ના યાર, બિલકુલ વેચાતી નથી. બનતા, પણ કેમ? સંતા, કારણ કે કોઈ મહિલા પોતાને 60 વર્ષની માનવા જ તૈયાર નથી. એક માણસ સ્કૂટરનું સ્ટેન્ડ ચડાવીને થિયેટરની સંતાની સામે આવીને ઊભો રહ્યો. સંતાને પૂછ્યું, સ્કૂટર સ્ટેન્ડ ક્યાં છે? સંતા, તમારું નામ કહો. ભાઈ, રમેશ. સંતા, તમારા માતા પિતા શું કામ કરે છે? ભાઈ, કેમ? મારી માતા ડૉક્ટર અને પિતા એન્જિનિયર છે. હવે જલ્દી કહો. સંતા, તમારી પાસે પ્રોપર્ટી કેટલી છે? ભાઈ, ગામમાં ખેતર જમીન બધું છે. જલ્દી કહો, મારી ફિલ્મ શરૂ થઈ જશે. સંતા, છેલ્લો સવાલ, તમે કેટલું ભણેલા છો? ભાઈ, હું MBA કરું છું. હવે જલ્દી કરો ભાઈ, મારે મોડું થાય છે. સંતા, અરે યાર, તમે પોતે આટલા ભણેલા, આટલા સુખી મા બાપનું સંતાન થઈને તમને એટલી ખબર નથી કે સ્કૂટરનું સ્ટેન્ડ તેના નીચેના ભાગમાં હોય છે? કર્મચારી, સર, મેં મારા આધાર કાર્ડને મારા બેંક એકાઉન્ટ સાથે લિંક પણ નથી કરાવ્યું, તો પણ મારા એકાઉન્ટમાં રાંધણ ગેસની 200 રૂપિયાની સબસિડી આવી ગઈ. બોસ, અરે ભાઈ, એ સબસિડી નથી, તારું ઇન્ક્રીમેન્ટ છે. પતિ, અરે રાત્રે મોબાઈલને ચાર્જિંગમાં ના મૂકીશ, બ્લાસ્ટ પણ થઈ શકે છે. પત્ની, તમે ખોટું ટેન્શન ના રાખશો, મેં મોબાઈલમાંથી બેટરી કાઢી લીધી છે.
આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. તમારા વિચાર જણાવવા હોય તો વિસ્ટામાં સંપર્ક કરશો. તેઓનો નંબર છે 011-6249-8839-0116-249-8839. પાછા મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહેશો. પ્રણામ. જય શ્રી કૃષ્ણ.